संयुक्तं नित्यं ध्यायन्ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं। मंगलं देवसर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलं। मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महंवंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 3 जानुआरी 2016। श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 744। તે માટે ઉભા કર જોડી જિનવર આગળ કહીએ રે સમય ચરણ સેવા શુદ્ધ દેજો જેમ આનંદ ઘન લઈએ રે। મુનિશ્રી આનંદગનજી કર્મગ્રંથ નામે શાસ્ત્ર છે તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો। 2-4 ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે। ભવાણિયા મહાવદી 12 શનિવાર 1953 ખંભાતના ત્રિભુવન માણિકચંદ નામના મુમુક્ષુ ઉપર આ પત્ર લખાયેલો છે। શરૂઆતની અંદર કૃપાળુદેવે આનંદગંજીના નમીનાથ સ્વામીના સ્તવનની છેલ્લી પંક્તિ લખી છે કે તે માટે ઉભા કર જોડી जिनवर आगड़ कहिए रे समय चरण सेवा शुद्ध देजो जिम आनंद घन लहिए रे। अद्भुत कड़ी छे पण संदर्भ न होय तो वात बेसे नहीं। ते माटे एटले आगळनी कड़ीओनी अंदर कई ने कई वात विगत एमणे मूकी छे। ए बधी विगत एवी मूकी छे अने छेल्ले विनंती करी छे आनंद गणजीए के ते माटे हे प्रभु हे भगवान हे तीर्थंकर स्वामी आपने अमे उभारी तमारी सामे उभारीने कर जोड़े हाथ जोड़ीने आ जिनेश्वर आगर अमे विनंती करीए छे। ते माटे उभा कर जोड़ी जिनवर आगड़ कहिए रे अमे तो कहिए छे जिनवर ने एनी सामे उभा रहीने हाथ जोड़ीने। ते माटे कंईक एवुं कारण छे कि जे कारण माटे अमे परमात्मा पासे शुं कहीए छीए कि समय चरण सेवा शुद्ध देजो। समय चरण सेवा शुद्ध देजो जेम आनंद घन लईए रे। समय चरण एटले अध्यात्मनी अंदर आत्मानुं एक नाम जे बहु अपरिचित छे परंतु समयसार शास्त्रनी रचना कुंदकुंदा स्वामीए करी अने त्यार पछी एनो जे विषय विशेष विचार थयो समयसार एना ऊपर टीकाओ आवी एना ऊपर भाष्यो रचाया विशेष प्रवचनो थया त्यारथी ख्याल आव्यो कि समयसार समय एटले आत्मा। समय एटले आत्मा ઘણો ઉત્કૃષ્ટ સમય શબ્દ છે આત્મા માટેનો। સમય એ એટલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળનો સમય છે એ સમયનો સાર શુદ્ધાત્મા છે। સમય સાર એટલે શુદ્ધાત્મા। બહુ સૂક્ષ્મ વાત આવે છે ત્યાં આત્માની અંદર કોઈ મલિનતા નથી। આત્માનું સહજ સ્વરૂપ છે પરમ કૃપાળુ દેવે એને સહજાત્મ સ્વરૂપ શબ્દ મૂક્યો છે અને ભગવાન કુંદકુંદાચાર્યજીએ એમને સમય પ્રાભૃત શબ્દ મૂક્યો છે અને અમૃતચંદ્રાચાર્યએ એનું સંસ્કૃતની અંદર સમય સાર મૂક્યો છે નહીં ખ્યાત આત્મખ્યાતિ મૂક્યો છે અને કાંજી સ્વામીએ એને સમય સાર ગુજરાતીની અંદર મૂકીને આ મૂક્યો છે। પણ બહુ અદ્ભુત શબ્દ છે આત્માને ઓળખવાનો। સમયે સમયે જેની અંદર પરિણતિ ચાલ્યા જ કરે છે છતાં જે શાશ્વત છે જે નિત્ય છે જે સનાતન છે એનું સાર સ્વરૂપ શું કૃપાળુ દેવે પણ જે કહ્યું કે બધાનું સાર સહજાત્મ સ્વરૂપ। આત્માનું આવું અનંત સ્વરૂપ સમયે સમયે બદલાયા કરે છે। જીવની પરિણતિ બદલાય છે કેમ કે આ દ્રવ્ય છે દ્રવ્ય છે દ્રવિત થાય છે। હવે પરના સંયોગમાં રહેલું છે આ દ્રવ્ય સ્વતંત્ર નથી રહેતું તો પરના દ્રવ્યમાં રહેલું આ દ્રવ્ય પણ એના સારરૂપ શું એ દ્રવ્યની કઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની સહજ આત્મ સ્વરૂપ જેવું છે તેવું એમાં કોઈ પણ પ્રકારની મલિનતા નહીં ભેળસેળ નહીં કોઈ પણ પ્રકારનો એની અંદર બીજો ભાવ નહીં એનો જે સ્વભાવ છે એ સ્વભાવ સિવાય એની સાથે કોઈ પણ પ્રકારનું મિલન નહીં। આવું શુદ્ધ આત્માનું સ્વરૂપ નિર્મળ સ્વરૂપ નિર્મળ કોઈ પણ પ્રકારનો જેમ પાણી નિર્મળ ક્યારે કહેવાય લેશ માત્ર પણ એમાં મલિનતા ન હોય જેમ કૃપાળુ દેવે કહ્યું એ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો। શાસ્ત્રનો અભ્યાસ શું કામ કરવાનો છે આ આત્માને નિર્મળ કરવાનો છે। આ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ સમજવાનો અને પામવાનો એ માટે શાસ્ત્ર કયા છે। ક્યાંય ભ્રાંતિથી આત્માના અધૂરા સ્વરૂપને પૂર્ણ માનીને જીવ રોકાઈ ન જાય એટલે નિર્મળ શબ્દ બહુ મહત્વનો છે। હવે એ વાતની સાથે સંકલિત આપણે પત્રાંકમાં છે એટલે એની વિગત લેવી પડશે, નિત્રે ગાથા ઉડી જશે. તે માટે ઉભા કરજોડી જીનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો. સમય ચરણ, સમય એટલે જીનેશ્વરનો આત્મા છે, એ સમય છે, શુદ્ધ આત્મા છે, સહજ આત્મા છે. તો જીનેશ્વરનો આત્માઓ સહજ છે, એની સેવા, ચૈત્ય પુરુષની સેવા, ચેતના પુરુષની સેવા. સમય પુરુષ એટલે સમય ચરણ, ચૈત્ય પુરુષના ચરણની અમને સેવા આપજો. જે કેવળ ચૈતન્ય રૂપ છે, કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. ચૈતન્ય ઘન એટલે એ પદાર્થ એવો છે, એના અણુ અણુ અને પરમાણુ એ પરમાણુની અંદર એ જ પદાર્થ છે, એમાં કોઈ બીજું છે નહીં. જેમ સાકરના ગાંગડામાં એના અણુએ અણુમાં મીઠાશ ભરી છે, એમાં કોઈ ઉપરના ભાગમાં છે, વચ્ચેના ભાગમાં છે, નીચેના ભાગમાં છે. સાકર ઉપરથી મીઠી લાગે, નીચેથી એવું કંઈ નથી. એનો કોઈ પણ ભાગ, મીઠાની ગાંગડી હોય એની કોઈ પણ કણ, એમાં ખારાશ છે, સાકરમાં મીઠાશ છે. કારણ કે મીઠાશ ઘન છે, સાકર છે એ મીઠાશ ઘન છે, ખારાશ ઘન છે. એમાં તો હજી પણ થોડી અપૂર્ણતા રહી શકે છે, પૂદગલ છે. પરંતુ આ ચૈતન્યના પ્રદેશો જે છે આત્માના, એ તો એવા ઘન છે, એવા ઘન છે કે એની અંદર કોઈ પણ પ્રકારનો પદાર્થ કે કોઈ પણ દ્રવ્યનો અંદર પ્રવેશ કરી શકતું નથી. કારણ કે અછેદ્ય અને અભેદ્ય છે. થોડો અહીંયા વિચારથી વાતને પકડવા પ્રયત્ન કરવો પડશે કે કેટલીક વાત એવી છે કે શબ્દાતીત છે, વિવેચનથી પર છે, બુદ્ધિથી પણ પર છે. બુદ્ધિથી સમજવા માટે જ્યાં સુધી આપણો પ્રયત્ન ચાલુ રહેશે ત્યાં સુધી વાત પકડાશે નહીં. બુદ્ધિથી પર છે, એને એક પ્રકારની પોતાની પ્રજ્ઞાથી પકડવા પ્રયત્ન કરવો પડશે કે એવું ચૈતન્યનું ઘન સ્વરૂપ છે, એના આત્મપ્રદેશો એવા ઘન છે કે એમાં કોઈ પણ બીજા પદાર્થનો પ્રવેશ પણ સંભવિત નથી. જેમ લોખંડ ઘન છે પણ લોખંડમાં અગ્નિનો પ્રવેશ સંભવિત છે, એમ આત્મામાં નથી. તો એ ઘનતા કેવી, આ સમજવું પડે, પ્રજ્ઞા વિના નહીં સમજાય. પણ હવે આટલા પત્રો વાંચ્યા પછી આપણી સ્થિતિ એવી છે કે આપણે આવી વિચારની એકાગ્રતા, ઉપયોગની ઘનતા કરી શકીએ છીએ, તો વાત પકડાશે. સમય ચરણ સેવા શુદ્ધ દેજો. પ્રભુ આનંદઘન તો એવું માગે છે હવે કે આ બધી વિગત અંદર છે એ જરા થોડી આપણે જોઈશું, પણ અમને તો તમારા આવા શુદ્ધ સ્વરૂપના ચરણની સેવા આપજો. અમારે સમય ચરણ સેવા જોઈએ છે. કેવો સરસ શબ્દ પ્રયોગ આનંદઘનજીએ નમીનાથ સ્વામીના સ્તવનની અંદર મૂક્યો છે, કે જે શબ્દ પ્રયોગ જબરજસ્ત આપણા દર્શન શાસ્ત્રની અંદર સમય શબ્દ આત્માને માટે મુકાયો છે. એને જીનેશ્વર માટે કહ્યું છે સમય ચરણ. ભગવાન તમારા ચરણ એટલે સમયના ચરણ, તમારા અત્યંત આત્યંતિક શુદ્ધ સ્વરૂપના ચરણ અમને દેજો. જેમ આનંદ ઘન લઈએ રે, કે જેનાથી અમને અમારું આનંદ ઘન સ્વરૂપ પ્રાપ્ત થાય, એ માટે અમે તમારી સામે બે હાથ જોડીને ઊભા છીએ અને જીનેશ્વરને કહીએ છીએ કે તમારા આત્યંતિક શુદ્ધ સ્વરૂપની સેવા અમને દેજો, કે જેથી અમને અમારું શુદ્ધ આનંદ ઘનનું સ્વરૂપ. આનંદ ઘન શબ્દ છે, આનંદ સિવાય કશું નથી. આ આત્મા આનંદ ઘન છે, વિષાદ ઘન નથી. વિષાદ એટલે મનની અંદર ઉઠતા આવા ગમ, અણગમા, અજંપો, આ બધું વિષાદના પ્રકારો છે. આત્મા આનંદ ઘન છે, વિષાદ ઘન નથી. આત્મા આનંદ ઘન છે, પીડા ઘન નથી. આખો દી મને તો દુખે છે ને, મને આમ થાય છે ને, હું તો મરી ગયો ને, આમ થાય છે ને, વેદના આવી છે ને, હબાક આવે છે ને, રાત્રે ઊંઘ નથી આવતી, આ બધું પીડા ઘન એ તારો આત્મા નથી. આત્માના એ આનંદ ઘન છે એના એક પણ પ્રદેશમાં પીડા નથી. જે કંઈ છે તે શરીરના પરમાણુઓમાં છે, શરીરની રચનાઓમાં છે. એ થાય અને મટી પણ જશે. કદાચ એવું ઔષધ લઈશ અને એ ઔષધથી કદાચ જો એને તારું કર્મ અનુકૂળ હોય અને ઔષધનો મેળ થયો તો પીડા શાંત થઈ જશે. પણ આત્મામાં નથી. આત્મા શરીરથી પર છે. કાલ જેમ મુનિશ્રીએ કહ્યું ને, પૃથક કરો, વિચારથી પૃથક કરો, પ્રજ્ઞાથી પૃથક કરો, પછી ધીરે ધીરે અનુભવમાં આવશે, પેલા નહીં આવે. ખૂબ મહેનત કરવી પડશે, કેમ કે આ દેહાધ્યાસ છે એ આજકાલનો નથી, અનંત કાળનો છે. એવો એક પણ સમય ગયો નથી કે જ્યારે આ દેહ વિના રહ્યો હોય. માટે તકલીફ પડશે, પણ સાધક એ કદી હારતો નથી. સતત ઉપયોગની એકતા કરી કરીને પોતે શરીર નથી પણ ચૈતન્ય છે, અને ચૈતન્ય ઘન છે. એના કોઈ પ્રદેશની અંદર શરીરનો કોઈ સ્વભાવ છે નહીં. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. કૃપાળુ દેવે એ પદની અંદર મૂક્યું, છેલ્લે 902 ના પત્રની અંદર એ પદ છે કે ભેદ જ્ઞાનનું પદ છે કે જુઓ તો ખરા અનાદિના સંસ્કાર, અનાદિનો અભ્યાસ કેવો છે કે ઉત્પત્તિ રોગ શોક દુઃખ અને મૃત્યુ આ આત્માનો સ્વભાવ નથી, દેહનો સ્વભાવ છે. અને જીવને પોતાના પદમાં જણાય છે. એટલે દુઃખ થયું, પીડા થઈ, વ્યાધિ થઈ, કષ્ટ આવ્યું, વેદના થઈ, વ્યથા થઈ, એ માને છે મને થઈ, મારા સ્વરૂપમાં થઈ. જાણવું એક વાત છે, અને મારામાં થઈ એવી ભ્રાંતિ થવી એ બીજી વાત છે. એટલે જાણપણામાં અજ્ઞાન છે, જ્ઞાન નથી. જાણવું એ મારો સ્વભાવ છે, વેદવું એ મારો સ્વભાવ છે. જડ કોઈ વેદી નહીં શકે. જીવને તાવ આવ્યો હોય તો થર્મામીટર છે ને એ તાવની ઉગ્રતા માપી શકશે કે 104 ડિગ્રી છે, 105 ડિગ્રી છે. પણ એ ઉગ્રતાનું વેદન થર્મામીટરને ન થાય. એ ઉગ્રતાનું વેદન થર્મામીટરને થાય નહીં. એમ આ પ્રકારનું આત્મા એ જાણી શકે છે, એ વેદી પણ શકે છે. તાવની ઉગ્રતા આત્મા જાણે કે શરીરમાં તાવ છે અને સખત છે, દુખાવો છે અને સખત છે, એ આત્મા એનો જાણનાર છે. શરીર જાણતું નથી. જો જીવ કોમામાં વયો જાય તો એને દુખાવાનો અનુભવ થતો નથી. તો જાણનાર કોમામાં ગયો, શરીર પડ્યું છે. એવી રીતે જો અહીંયા વિચાર કરીએ તો જેમ આનંદ ઘન લઈએ, પ્રભુ મને તમારા સમય ચરણની શુદ્ધ સેવા એવી મળે કે જેના ફળ સ્વરૂપ મને મારું આનંદ ઘન સ્વરૂપ પ્રાપ્ત થાય. આનંદ ઘન એટલે કેવળ આનંદ, આનંદ, આનંદ. આનંદ ઘનજીનું એક પદ છે, આનંદ ઘન, આનંદ ઘન, એવું 8 લીટીનું પદ છે. દરેક બાબતમાં સૂતા, બેસતા, ઉઠતા, શ્વાસ લેતા, બધું શ્વાસ ઉચ્છ્વાસ બધું આનંદ ઘન છે. અહીંયા એ વાત સુકામ મૂકી છે તે માટે, એટલે સુકામ એને માગ્યું કે સાહેબ આવું બધું છે એટલે હવે અમે તો તમારા શુદ્ધ સ્વરૂપની સેવા માંગીએ છીએ. કારણ શું? એ 21મા સ્તવનમાં વાત આવે છે. આખું સ્તવન તો આપણે નહીં લઈએ, પણ એની થોડીક મહત્વની જે વાત એમાં મૂકી છે, એણે જે વાતની ચર્ચા કરી છે એમાં લખ્યું છે, શટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જુ સાધે રે, ನಮಿಜಿನವರನಾ ಚರಣಯುಪಾಸಕ ಷಟ್ದರ್ಶನಯಾರಾಧೇರೆ. ಆನಂದ್ ಗಂಜಿನ ಪದೋ ಬಹು ಗೂಢ ಗಹನ ಛ, તત્વની એવી ગૂંથણી કરી છે કે સાધક જ્યારે એ જ્ઞાન અવસ્થાએ પહોંચે ત્યારે આ પદનો એનું અર્થ ગાંભીર્ય એનાથી પકડી શકાય છે. એ કહે છે કે છે છ દર્શન જો એના ન્યાસથી પકડવામાં આવે તો એ જિનેશ્વરની અંદર છે દર્શન સમાયેલા છે. અને નમીજીના ચરણ ઉપાસક, જે નમીજીનો ચરણ ઉપાસક જે છે, જે શિષ્ય છે, સાધક છે, ભક્ત છે, એ છ દર્શનનું આરાધન કરે છે. છ દર્શનનું આરાધન કરે છે, એક દર્શન નહીં. અને એમાં પછી બધા મૂકે છે ભેદ કેવી રીતે છે કે ભગવાનના પગમાં, હાથમાં, કાનમાં, પેટમાં, મસ્તકમાં, આ બધા છ દર્શનના સ્થાન બતાવ્યા છે. પણ એમાં એક સરસ છઠ્ઠી ગાથાની અંદર એક વાત મૂકી છે કે આ બધું બતાવ્યા પછી એ કહે છે કે જીનવરમાં સઘળા દર્શન છે, દર્શને જીનવર ભજનારે, સાગરમાં સઘળી તટીની સહી, તટીનીમાં સાગર ભજનારે. એટલે ઉત્કૃષ્ટ રીતે સમજાવ્યું છે કે આ જીનેશ્વરમાં બધાય દર્શન સમાઈ જાય છે, પણ બધાય દર્શનમાં જીનેશ્વર છે કે નહીં એ ભજના એટલે કદાચ હોય અને કદાચ ન પણ હોય. જીનેશ્વર દર્શનથી પર છે, જીનનું સ્વરૂપ દર્શનથી પર છે. દર્શન છે એ શબ્દથી સીમિત છે અને આ સ્વરૂપ શબ્દથી પર છે, નિશબ્દ છે. આ સમય શબ્દ એટલા માટે અહીંયા શોધ્યો અને મૂક્યો. હવે નમીજીના ચરણ ઉપાસક તો છે દર્શનની કદાચ સાધના કરે છે અને છતાંય એને આ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત નથી થતું અને ન થાય એવું બને પણ ખરું, કારણ કે જીનવરમાં બધા દર્શન છે, તું એની ઉપાસના કર બધા દર્શનની, પણ દર્શનમાં જીનવર છે એવું અમે કહેતા નથી, એ ભજના છે. એટલે મે બી ઓર મે નોટ બી, હોય પણ ખરી અને ન પણ. કોઈ પણ દર્શનથી તને પ્રભુ પ્રાપ્ત થાય અને છે છ દર્શન કરતો ન પણ થાય, પાંડિત્યને શું થાય? છે દર્શનનો એ અધિકારી હોય છતાં એને કોઈ ચૈતન્યનો અનુભવ ન હોય. ઉદાહરણ આપે છે, સાગરમાં સઘળી તટીની સહી. સાગરમાં, સમુદ્રમાં બધી નદીઓ છે પણ નદીઓમાં સમુદ્ર નથી. જીનેશ્વરમાં બધા દર્શન છે, દર્શનમાં જીનેશ્વર નથી. કૃપાળુદેવની કેટલી બધી ઊંચાઈ હશે એ ખ્યાલ આવે છે. આ આનંદગન અને કૃપાળુદેવ બધા, કૃપાળુદેવે કીધું કે જૈનના આગ્રહથી મોક્ષ છે એ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. દર્શનમાં જીન નથી, મોક્ષ નથી, શુદ્ધ સ્વરૂપ નથી, દર્શનથી પણ. એમણે આત્મદર્શનમાં આવી ગર્જના કરી કે મત દર્શન આગ્રહ તજી. મત દર્શન, મત તો છોડવાની વાત બધાએ કરી છે. 2500 વર્ષનું સાહિત્ય જૈન દર્શનનું જોઈ લેજો, કે દર્શનનો આગ્રહ છોડવાની વાત કોઈ આચાર્યએ લખી હોય તો બતાવજો. દર્શનનો આગ્રહ છોડો, દર્શનથી પણ પર છે આ સ્વરૂપ. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદનો પક્ષ. શુદ્ધ સમકીત એને પ્રાપ્ત થાય છે કે જેમાં મારા તારાનો કોઈ ભેદ નથી, દર્શનના ભેદ નથી, પક્ષ નથી કોઈ પોતાનો બીજાનો, આવો કોઈ પક્ષ નથી. નિરપક્ષ અને અભેદ, નિર્ભેદ એવી અવસ્થા એ સમય પુરુષની છે, ચૈત્ય પુરુષની છે. ઘણી સૂક્ષ્મતા પણ ઘણી ઊંચાઈ. આ કાળની અંદર, આવવું મળવું, જીવને સાંભળવા મળવું, એ પણ જીવના ઘણા પુણ્યનું કારણ છે કે પોતાના સ્વરૂપ વિશેની વાત આટલી સ્પષ્ટ, સાચી અને ચોખ્ખી વાત સાંભળવા મળે. તો કે છે એમાં દર્શન સાગરમાં છે કે નહીં અમને ખબર નથી. એક ગાથામાં પછી છેલ્લે કહે છે, આનંદગન પોતાની વ્યથા લખે છે આખામાં કે સાહેબ અમે તમારે છય દર્શનની પૂજા કરીએ છીએ, છય દર્શનની ઉપાસના કરીએ છીએ, પણ આમાં હોય કે ન હોય, મળે કે ન મળે, અમને આનંદ ઘન સ્વરૂપ જોઈએ છીએ. એટલે કે છે, શ્રુત અનુસાર વિચારી બોલું. હું શ્રુત અનુસાર, તમામ દર્શનોનું સાહિત્ય શ્રુત સાહિત્ય છે, એ અનુસાર બોલું, ભજના કરું, ભક્તિ કરું, બધું કરું શ્રુત અનુસાર. સુગુરુ તથાવિધ ન મિલે રે, મને એમાં જે વાત મૂકી છે એવા ગુરુનો યોગ પણ. તથાવિધ શબ્દ પ્રયોગ એટલો સરસ છે, સુગુરુ તથાવિધ ન મળે છે. કૃપાળુ દેવ એને આ સદગુરુ શબ્દ મૂક્યો છે. આમ તો પરમગુરુ શબ્દ છે 872માં, પણ વર્તમાન કાળની અપેક્ષાએ સદગુરુ શબ્દ મૂક્યો છે. તથાવિધ ન મિલે રે, આવો ગુરુ ઓળખવો, મળવો, પ્રાપ્ત થવો બહુ કઠિન છે. એ કહે છે કે સાહેબ હું શ્રુત અનુસાર બધું કરી શકું, પણ મને તથાવિધ કોઈ ગુરુ મળતા નથી. મારી આ સ્થિતિ છે, મારી આ મૂંઝવણ છે, આનંદઘનની મૂંઝવણ છે કે શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે, મને નથી મળતા. ક્રિયા કરી નવી સાધી શકીએ, હું ગમે તેટલી ક્રિયા કરું તો પણ આ મારું સ્વરૂપ સાધી શકતો નથી. ક્રિયા કરી નવી સાધી શકીએ, એ વિશ્વાદ ચિત્ત સપને સગડે રે. આ ચિત્તની અંદરનો વિશ્વાદ છે, આ ચિત્તની અંદરનો વિશ્વાદ છે, વિક્ષેપ છે. આ મારો સગડે બધે જ આ દેખાય છે. જેને જેને આવી ઈચ્છા છે પ્રભુ પામી શકતા નથી, એ કોઈ શ્રુતમાંથી, સાગમમાંથી, શાસ્ત્રોમાંથી, એટલે શાસ્ત્રોમાંથી પણ સંકેત પ્રાપ્ત ન થાય. કાલે વાત મુનિશ્રી લખી હતી કે શાસ્ત્રો વાંચજો, ના નથી, શાસ્ત્રો સહાયરૂપ થશે, શાસ્ત્રો દિશા દર્શક છે. ચાલવાનું તો જીવને પોતાને છે, એ દિશા બતાવશે પણ સાથે ડગલું ન મૂકે. એટલે કહ્યું તો કે શાસ્ત્રોના વાંચનથી દર્શન મોટડશે નહીં. વાંચજો, ઉપયોગી છે, ઉપકારી છે, પણ દ્રષ્ટિ તમારી હશે તો. એટલે કે જે ક્રિયા કરી નવી સાધી શકીએ, આનંદ ઘન કહે છે કે ક્રિયા કરી નવી સાધી શકીએ, એ વિશ્વાસ છે આ તો અમારો અત્યારે. આ યોગનો આ અમારો વિષ છે. જુઓ તો ખરા, અમને આ કંઈ પ્રાપ્ત, પ્રભુ આપનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો કોઈ માર્ગ અમને મળતો નથી, ન શાસ્ત્રથી, ન ગુરુથી, ન ક્રિયાથી, ન શ્રુતથી. તે માટે ઉભા કર જોડી, જીનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદ ઘન લઈએ રે. આ માટે, આ કારણ છે, એ માટે આનંદગંજી છેલ્લે કહે છે, તારી સામે હે પ્રભુ જીનેશ્વર દેવ હું ઊભો છું, હે સર્વજ્ઞ હે વિતરાગ, તારી સામે હાથ જોડીને ઊભો છું અને માગણી કરું છું કે સમય ચરણ સેવા શુદ્ધ દેજો. આ પહેલી વાર એવો સરસ શબ્દ આપ્યો, મને સમય ચરણની સેવા આપજો. તમારા ચૈત્ય પુરુષ શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતના એવા પુરુષ આપ છો, દર્શનથી પર છો. દર્શનમાં જીનેશ્વર હોય કે ન હોય, ભજના છે, પણ જીનેશ્વરમાં તો બધા દર્શન સમાયેલા છે. તો આવું એ જીનેશ્વરનું સ્વરૂપ અહીંયા આનંદગન કે છે, એ સમય છે. જીનેશ્વરનું સ્વરૂપ સમય છે, શુદ્ધ આત્મા છે. જેમ ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમયસાર. એ જે આખું શાસ્ત્ર લખ્યું, અમે આ શાસ્ત્ર શુદ્ધ નિશ્ચય નહીંથી લખીએ છીએ. એમણે કબૂલ કર્યું છે કે આ એકાંત નહીંથી લખાયું છે, પણ એકાંત નહીંથી આ શુદ્ધતા બતાવવી છે. બીજા નહીંની ઉપેક્ષા નથી. જ્ઞાનીને કદી હોઈ શકે નહીં, અનુયાયીની વાત જુદી છે અને પંડિતોની વાત તો સાવ નિરાળી છે કે જેને તર્ક ઉપર જ જીવવું છે. પણ અહીંયા તો કહે છે આવું શુદ્ધ સ્વરૂપ જે આનંદગણ જોઈ શકા જિનેશ્વરનું, કે દર્શનથી પરચો પ્રભુ, જેમ કુંદકુંદાચાર્ય જોઈ શક્યા કે પ્રભુ તમારું સ્વરૂપ છે એ ખરેખર શાસ્ત્રથી પર છે, જેમ રાજચંદ્રજી જોઈ શક્યા કે તમારું સ્વરૂપ છે એ આ બધા દર્શનથી પર છે. આ પુરુષોની દશા, આ પુરુષોની દ્રષ્ટિ, આ પુરુષોનું દર્શન, દર્શનથી પર પુરુષો છે આ બધા. એમણે સમય શબ્દ મૂક્યો છે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો. આ એટલી જ વાત જો પકડાય તો પ્રભુ પાસે, તીર્થંકર પાસે આપણે જ્યારે જઈએ ત્યારે કોઈ સાંપ્રદાયિક દ્રષ્ટિ ન રહે. અમે કોઈ નામ પ્રભુને નથી ભજતા, અમે કોઈ સંપ્રદાયના પ્રભુને ભજતા નથી. અમે કોઈ તમારી પાસે માગીએ છીએ તો કે જે દેખાય દર્શનની વાત માગતા નથી. દર્શનથી પર પ્રભુ તમારું જે શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના છે, અત્યંત શુદ્ધ, આત્યંતિક શુદ્ધ, એવી શુદ્ધ ચેતના, સમય પ્રાવૃત્ત, સમય ચૈત્ય પુરુષ જિનેશ્વર છે, ચૈત્ય પુરુષ છે, એની સેવા અમને આપજો, કે જે એ સેવાથી અમે પણ આનંદ ઘન અમારું જે સ્વરૂપ છે કે એમાં પણ આનંદ સિવાય કંઈ ન પ્રગટે, કેવળ આનંદ આનંદ અને આનંદ એ અમને પ્રાપ્ત થાય છે. અને એ આનંદ જો પ્રાપ્ત કરવો હોય, આનંદ ઘન પ્રાપ્ત કરવો હોય, તો આપણે આવા સમય પુરુષની સેવા કરવી પડે, ચૈત્ય પુરુષની, કે જે ચૈતન્ય ઘન છે, જેનામાં ચૈતન્ય સિવાય કંઈ નથી, આવું શુદ્ધ આત્મ સ્વરૂપ. એની સેવા જ્યારે થશે ભાવથી, આપણા ભાવથી, સામે તો આલંબન જે છે એ છે, પણ આપણા ભાવની અવસ્થા છે. શાસ્ત્રો વાંચો, પણ શાસ્ત્રમાં આપણો જો કોઈ પણ પ્રકારનો આગ્રહ ન હોય, સ્વચ્છંદ ન હોય, તો શાસ્ત્ર ઉપકારી છે. શાસ્ત્રમાં આપણો ભાવ જ દૂષિત હોય, આગ્રહ ન હોય, તો શાસ્ત્ર આપણને મદદરૂપ થઈ શકે નહીં. ખૂબ સરસ વાત, આટલી માધ્યસ્થ વાત શ્રીમદ રાજચંદ્રજીના બોધ સિવાય ઉપલબ્ધ થતી નથી. નથી એમ નથી કહેતા, આપણે બોધ છે બધે જ છે, પણ ગુજરાતી ભાષામાં આ રીતે જીવને આટલા હજાર પત્રોના સ્વરૂપની અંદર, એક એક પત્રની અંદર કોઈને કોઈ નવી નવી વાત એ મૂકે, એ શ્રીમદ રાજચંદ્રજીનું વચનામૃત છે. હવે અહીંયા એ ત્રિભુવનભાઈને આ કડી લેખા પછી એમણે પત્ર લખ્યો છે. કર્મગ્રંથ નામે શાસ્ત્ર છે, તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો. 2-4 ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. બસ આટલો જ પત્ર છે. આ જ્ઞાની પુરુષ બોધ આપે, કોને શું વાંચવું, કેવી રીતે વાંચવું. ત્રિભુવનભાઈને, ખંભાતના ત્રિભુવનભાઈને કૃપાળુદેવ લખે છે કે તમે કર્મગ્રંથ નામનું શાસ્ત્ર અથ ઇતિ પ્રારંભથી અંત સુધી વાંચવું, શ્રવણ કરવું અને અનુપ્રેક્ષા કરવી. જો આ જ્ઞાની પાસેથી આ રીત સમજવાની છે કે કોઈ પણ શાસ્ત્ર શ્રવણ કરવું કે વાંચવું અને પછી એની અનુપ્રેક્ષા કરવી. આ અનુપ્રેક્ષા શબ્દ એ જૈન દર્શનનો શબ્દ છે. અનુપ્રેક્ષા કરવી એટલે શું? વારંવાર એનું ચિંતન કરું. જુદા જુદા દ્રષ્ટિકોણોથી, જુદા જુદા ભાવોથી, જુદા જુદા અર્થથી એકને એક શબ્દ છે, જુદી જુદી અપેક્ષાથી સ્યાદવાદ છે, એનું ચિંતન કરવું. ચિંતન નહીં કરીએ ત્યાં સુધી અંદરનું રહસ્ય પ્રગટ નહીં થાય. કેનાર પુરુષનો આશય શું છે, હેતુ શું છે, કયા લક્ષ્યથી આ વાત એમણે કહેવા માગે છે, એનો સંદર્ભ શું થાય, એનો અર્થ શું થાય, એ બધા અર્થ થતા હોય તો કયો અર્થ પકડવો પડે, કયું વાક્ય, કયું સમજણ એ અહીંયા બરોબર યોગ્ય છે, એ પોતે નિર્ણય કરવો પડે, વાંચનારે નિર્ણય પડે. વિવેકપૂર્વક વાંચવું, પ્રજ્ઞાપૂર્વક વાંચવું, એનો છેદ ભેદ કરવાનો, એકને એક જેટલો શબ્દ છે એનો છેદ ભેદ કરવાનો અને એમાંથી મૂળ હેતુ જે છે એ પકડવાનો, અર્થ ગાંભીર્ય પકડવાનો, અને એ પકડાય એટલે એની અંદરથી જે સત્ય છે એ પ્રસ્ફુટિત થશે, જીવને એ સત્ય મળશે અને સત્ય એ નિર્વિકલ્પ મળશે. બાકીની દ્રષ્ટિએ વાંચવામાં પ્રયત્ન કરીશું તો વિચાર મળશે, પણ વિચારમાં વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના છે, વિચારમાં વિકલ્પ ઊભો થવાની સંભાવના છે. જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી વિકલ્પની સંભાવના છે, પણ જ્યારે સત્ય ઉપલબ્ધ થાય છે ત્યારે એ નિર્વિકલ્પ થાય છે. સત્યનું સ્વરૂપ નિર્વિકલ્પ છે, વિચારનું સ્વરૂપ વૈકલ્પિક છે, અનુપ્રેક્ષા સત્ય સુધી જવામાં છે. બની શકે કે આપણું સત્ય મર્યાદિત હોય, કેમ કે આપણી જ્ઞાન દશા બહુ ખીલી ન હોય, તો પણ એની મર્યાદા સુધી તો આપણે જવું જ જોઈએ. અને જ્યાં સુધી વિચાર આવે વિચારના રૂપમાં આપણે અટકી નહીં જવું જોઈએ, કેમ કે ઔષધ વિચાર ધ્યાન, વિચાર કીધો છે પણ એની સાથે શબ્દ મૂક્યો છે ધ્યાનનો, કે જે વિચારથી ધ્યાનમાં સરી પડાય, નિર્વિકલ્પ થાય ત્યારે ધ્યાનમાં આવે. ધ્યાનનું સ્વરૂપ નિર્વિકલ્પ છે, વિકલ્પ સ્વરૂપ એ કદાપી ધ્યાનનું સ્વરૂપ હોઈ ન શકે. એટલે આ એટલું સરસ મજાની એની ગોથણી છે. અહીંયા કહ્યું છે અનુપ્રેક્ષા કરવી, જે વાંચન કર્યું છે, જે શ્રવણ કર્યું છે, જે પોતે આપણે બોધ વાંચ્યું હોય, એ પછી આપણે રોજ રોજ એક પ્રકારની આપણે જરા એક અભ્યાસ રાખવો જોઈએ, અને એ અનુપ્રેક્ષાનો અભ્યાસ. આજના યુગની અંદર એટલી બધી દોડધામ છે કે જીવની સ્થિરતા નથી, શાંતિ નથી, એના કારણે એ વાંચવા કહ્યું તો 15 મિનિટ કાઢી લેશે, પણ એને કહ્યું કે તું 10 મિનિટ માટે અનુપ્રેક્ષા કર તો એનાથી નહીં થાય. અડધો કલાક વાંચી લેશે, કેમ કે વાંચવાની અંદર ઉપરથી વાંચ્યા કરે, વાંચતી વખતે 1000 વિકલ્પ ચાલ્યા કરે, એને એમાં સ્થિરતાની કાંઈ જરૂર નથી, પણ અનુપ્રેક્ષા કરવામાં સ્થિરતા જોઈએ, એ નથી એની પાસે. અને એને કારણે એ સત્યથી દૂર છે, વાંચન કરવા છતાં, અભ્યાસ કરવા છતાં. સામાયિકની અંદર જે કહ્યું છે કે સામાયિક લીધા પછી જે 2 ઘડીનો કાળ મળે છે એ અનુપ્રેક્ષાનો કાળ છે. વાંચનનો નથી, વાંચન તો વગર સામાયિકે થઈ શકે છે, પણ સામાયિકનો કાળ છે અનુપ્રેક્ષાનો છે. ભૂલ નહીં કરવી, લોક દ્રષ્ટિએ સામાયિક નહીં કરવાની, ત્યાં જ્ઞાનીના વચનોની અનુપ્રેક્ષા. શું કામ કે સામાયિકમાં પ્રતિજ્ઞા લઈને બેઠો છે કે સાવજમ જોગમ પચખામી, સંસાર સમસ્ત સંસાર સાથેના સાવજ જોગને હું પચખાણ એનાથી વિરમું છું. એટલે હવે મારી પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી ને વિષય પણ નથી વિચારવાનો, સિવાય કે જ્ઞાની પુરુષનો બોધ, જ્ઞાની પુરુષના વચન, કોઈ એક સ્તવનની અનુપ્રેક્ષા, કોઈ એક પદની અનુપ્રેક્ષા, કોઈ એક પત્રની અનુપ્રેક્ષા, કોઈ એક શાસ્ત્રના પ્રકરણની અનુપ્રેક્ષા, કોઈ એક ગાથાની અનુપ્રેક્ષા, એક જ ગાથા એની અનુપ્રેક્ષા કરો. આ સામાયિકનું સ્વરૂપ છે. એમાં એની અનુપ્રેક્ષામાં બીજા કોઈ ખરેખર એની પ્રતિજ્ઞા પ્રમાણે જો ચાલતો હોય તો કોઈ બીજા સંસારના વિષયો તો આવશે જ નહીં, એણે જે લીધા એ જ આવશે. અને એને કારણે એની અંદર સંપૂર્ણ રીતે રત રહેશે તો બે ઘડીનો એનો સ્વાધ્યાય થશે, એ સ્વ તરફ જશે, એનો સ્વ જાગશે, એનું સ્વત્વ જાગશે. એટલે સામાયિકમાં સ્વાધ્યાય એ સંકલિત છે, સંમિલિત છે. અહીંયા કે છે, બે થી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. કૃપાળુ દેવે પણ ઘડી શબ્દ વાપરો. શું કામ? આ ઘડી કઈ અપેક્ષા એ છે? બે ઘડી ચાર ઘડી સામાયિકની અપેક્ષા એ છે, નહીતર તો કે અડધો કલાક રોજ વાંચતો જાય. તારે રોજ અડધો કલાક વાંચવું, પણ નહીં અડધો કલાક નો કીધો. કેમ? શ્રીમદને ખબર નહોતી કલાક શું કહેવાય. તમે જ્ઞાનીના વચનોની અંદર અંદરનો સંદર્ભ શું છે, સૂત્ર શું છે, કેવો સંકેત છે, કઈ વાતનો? કે બે થી ચાર ઘડી તમારે વાંચવી, એટલે કે કેવી રીતે વાંચવું? સામાયિકમાં બેસીને વાંચવું, સામાયિક લઈને વાંચવું. તમારે આનો બે ઘડી અભ્યાસ કરવો એમ કહેવામાં આવે જ્ઞાની પુરુષ દ્વારા. તો બે ઘડી અભ્યાસ કરવો એનો મતલબ શું? તો સાહેબ પૂછવા જેવું કે સાહેબ ઘડી એટલે કેટલી મિનિટ? તો કે ઘડી એટલે 24 મિનિટ અને બે ઘડી એટલે 48 મિનિટ. તો સાહેબ પહેલેથી કહ્યું ને 48 મિનિટ વાંચવું, પોણો કલાક વાંચવું? નહીં, બે ઘડી અભ્યાસ કરજો. અહીંયા ત્રિભુવનભાઈને કે જે બે થી ચાર ઘડી તમારે વાંચો. ઘણા લોકો છે બબે સામાયિક કરે, સવારે એક કરે, બપોરે એક કરે, બને તો રાત્રે પણ કરે, કરતા હોય છે. ધન્યવાદ છે, સરસ મજાનું વિતરાગની આજ્ઞા આવી પાડે છે. સામાયિકનો ઉપક્રમ જૈન દર્શન સિવાય ક્યાંય નથી, કોઈ જગ્યાએ આ સામાયિકની ક્રિયા નથી. આપણને લાગે કે જૈનમાં યોગ નથી, પણ મોટો યોગ છે, સામાયિક એ યોગ છે, યોગની ક્રિયા છે. કારણ કે સંસારમાં રહેવા છતાં સંસારના બધા કાર્યોથી પ્રતિજ્ઞા કરે છે, સાવજ્યમ જોગમ પચકખામી, હું બે ઘડી સુધી તો નહીં જ કર, તો પછી હવે તું શું કરીશ? બે ઘડી સુધી તું તો જીવતો જાગતો છું, ચૈતન્ય છું, હવે આખા સંસારના તમામ વ્યાપારોને એને પ્રતિજ્ઞા લીધી, હવે કરશે શું જો આ નહીં કરે તો? અને જો કોઈ સંસારનું કરે તો એ તેની પ્રતિજ્ઞાનો ભંગ છે. બે થી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. કર્મગ્રંથ ઘણો કઠિન છે, કર્મગ્રંથની રચના ઘણી ગહન છે. અનેક લોકોએ એના ભાષ્ય કર્યા છે, વિવરણ કર્યા છે, અને ટૂંકું સમજણ આપે એવું કર્યું છે, પણ છતાંય કર્મગ્રંથની આંટીઘૂંટી એવી છે. પ્રકૃતિઓ, કર્મ પ્રકૃતિઓ, ગણિતાનો યોગ છે એ સમજવો થોડો આકરો પડે, પણ છતાં પણ જૈન દર્શનનો જેને રસ છે એને સમજવું પડે કે અનંત સંસારના અનુબંધનું કારણ કેવળ કર્મ છે. જો કર્મનું સ્વરૂપ સમજાય તો જીવનું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત થાય, નહીં તો જીવ કર્મથી અવરાયેલો છે. એને પોતાનો શુદ્ધાત્મા પ્રાપ્ત કરવો હશે તેથી કર્મથી મુક્ત થવું પડશે, બાકીની જે વાત હોય તે. મારે સંસારથી મુક્ત થવું છે, જન્મ મરણથી મુક્ત થવું છે, પરિભ્રમણથી મુક્ત થવું છે, ગતિ આગતિથી મુક્ત થવું છે, ભવના ફેરામાંથી મુક્ત થવું છે, આ બધી તારી વાત છે એ હજી આઘી છે. તું કર્મમાંથી મુક્ત થા એટલે આ બધું તે કીધું ને એ સરવાળો બધો આવી ગયો. તો એક આત્માને જાણવો અને બીજો કર્મને જાણવો, આ જૈન ધર્મનો આધાર છે, આત્મા અને કર્મ. આત્માને જાણવા માટે આત્મિક શાસ્ત્રો અને કર્મને જાણવા માટે કર્મના ગ્રંથો. પણ જ્ઞાની પુરુષોની એવી કરુણા છે કે આધ્યાત્મિક શાસ્ત્રોમાં પણ કર્મની વાત જેટલી ઉપકારી હતી એટલી બધી વણી લીધી છે અને એટલી એને સમજાવી છે. જેમ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એમાં પણ કૃપાળુ દેવે કર્મની વાત બહુ સરસ ચાર ગાથા મૂકીને એવી સરસ સમજાવી દીધી છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય અણાય તે કૌ પાઠ, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. આખા કર્મગ્રંથનો સાર આપ્યો છે કૃપાળુએ. જ્ઞાનીની આવી કરુણા છે. જગતના જીવો જે ભૂમિકાએ ઊભા છે એ ભૂમિકાથી પણ એમનું કલ્યાણ કરાવી દે છે, એમને કલ્યાણના માર્ગે ચડાવી દે છે. આ જ્ઞાનીની કરુણા છે. આપણા લક્ષમાં નથી આવતું, આપણી સમજમાં નથી આવતું, આપણી ટૂંકી બુદ્ધિ જેમાં અહમ છે, જેમાં સ્વચ્છંદ ઉછળે છે, એટલે આપણે આ ગ્રંથ જોવા જાય છે ને, આ વાંચવા જાય છે ને, આ કરવા જાય છે ને, અહીં આમ ને આપણે હું તો આ વાંચું છું ને, તારે જે વાંચવું એ વાંચ. પરંતુ સાચા જ્ઞાનીનું એક ગ્રંથ તારા હાથમાં આવી જાય તો તને સંપૂર્ણ અધ્યાત્મ તારા હાથમાં આવી જશે. વાંચતા આવડે તો અહીંયા એ વાત મૂકી છે. પત્ર 744 પૂરો થાય છે, 745 વમાણિયા ફાગણ સુદ બીજ 1953. એકાંત નિશ્ચય નહીંથી મતિ આદિ ચાર જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાના એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. કેવળ જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. સૌભાગભાઈની મંડળી સત્સંગ કર્યા કરે છે. 30 વર્ષ થયા બધા જુદા જુદા દર્શનોના શાસ્ત્રોનો અભ્યાસ નિયમિત નિત્ય રીતે કરતા રહેવાનું એવું સરસ મજાનું મંડળ એ સાયલાની અંદર સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, બધા જુદા જુદા એમના સાથે ચાલનારા ઘણા હતા. અને આવું દરેક ગામમાં આવા સત્સંગીઓના નાના નાના ગ્રુપ જૂથની અંદર આવો અભ્યાસ ચાલતો જ હોય છે. એમાં સૌભાગભાઈને એ જ જિજ્ઞાસામાંથી જ કોઈ જ્ઞાની પુરુષ છે એટલે શોધવા નીકળ્યા કૃપાળુદેવને. મોરબી ગયા, જેતપુર ગયા, મળ્યા એટલે સૌભાગભાઈ મળ્યા એટલે એક ગ્રુપની અંદર આ અધ્યાત્મનો પ્રવેશ થયો. અને એની અંદર પ્રવેશ થયો એટલે આ લોકો કૃપાળુદેવને પ્રશ્ન પૂછે એ જે બધા પ્રશ્ન હોય એ પૂછવાનું કામ સૌભાગભાઈનું. આ બધા પ્રશ્નો મૂકે અને પછી સૌભાગભાઈ દ્વારા પૂછાવે. કારણ કે સૌભાગને અને કૃપાળુદેવને એવો ઋણાનુબંધ હતો, એટલો પરમ પ્રેમ એકબીજા પ્રત્યેનો હતો, ઋણાનુબંધ હતો. એટલે પ્રશ્ન કરનાર તો બીજા જ હોય, સૌભાગભાઈ તો બહુ ભદ્રિક અને ભોળા માણસ હતા. ઘણું એનું ચરિત્ર, એનો સ્વભાવ ભદ્રિક હતો. પણ ડુંગરસિંહભાઈ બીજા ત્રીજા યોગશાસ્ત્રના બધા વેદાંતના પારગામી હતા, નિષ્ણાત હતા. જુદા જુદા પ્રશ્નો કર્યા જ કરે, કર્યા જ કરે. કેટલા પ્રશ્નો કર્યા છે કે આ વચનામૃતની અંદર 900 પત્રમાંથી 250 પત્ર તો અત્યારે ઉપલબ્ધ એ સૌભાગભાઈના પ્રશ્નોના જવાબમાં જ છે. મોર ધેન 1/4. એટલું બધું સૌભાગભાઈનું ને પરમ કૃપાળુદેવનું અધ્યાત્મ અંગેનું અનુસંધાન હતું. અને એને કારણે વિવિધ પ્રકારના વિવિધ દર્શનોના લગતા અધ્યાત્મના પ્રશ્નોનો વિષયની ચર્ચા વચનામૃતમાં આવે છે. અહીંયા પ્રશ્ન કર્યો છે, એમ પ્રશ્ન કર્યો છે કે કેવળ જ્ઞાન સિવાયના બાકીના જે ચાર જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપરિવય જ્ઞાન, આ તો વિકલ્પ જ્ઞાન છે. આ વિકલ્પ જ્ઞાનનો અભ્યાસ શું કામ કરવો? વિકલ્પ જ્ઞાન તો છેલ્લે છોડવાનું જ છે. કેમ કે નિર્વિકલ્પ આવ્યા વિના જીવની મુક્તિ ન થાય. તો માત્ર જો એકાંત નિશ્ચય નહીંથી જોવામાં આવે તો એ કેવળ જ્ઞાનની અપેક્ષાએ આ ચારેય જ્ઞાન છે વિકલ્પ જ્ઞાન છે. અને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન જો હોય તો કેવળ જ્ઞાન છે. તો આપણે શું કામ બાકીનું બધું છે? કેવળ જ્ઞાનની જ ઉપાસના કરવી? આપણે બાકીના જ્ઞાનની આરાધના કરવી નહીં. અને બાકીના જ્ઞાનનો ઉપયોગ શું? જુઓ, જ્યારે આવા શાસ્ત્રની અંદર એકાંત જ્યારે આવે ત્યારે આવા પ્રશ્નો આવે છે. એકાંત કે શુદ્ધ શું છે? જેમ કોઈ એમ કહે કે આત્મા શુદ્ધ કર્મથી રહિત છે, તો આપણે કર્મની ચિંતા શું કામ કરવી? આપણે કર્મનું સ્વરૂપ જાણવું શું કામ? કર્મનું સ્વરૂપ તો બંધ કરનારું છે ને. તો આપણે તો મોક્ષ મેળવવો છે, આપણે બંધ કરનારાનું સ્વરૂપ જાણવું શું કામ? આપણે ન જાણવું, ખોટું માથાકૂટ કરવી? જુઓ, આ એકાંતવાળા એટલે આખો કર્મશાસ્ત્રનો ઉચ્છેદ થઈ ગયો. કાંઈ ન જાણવું, બધું વ્યવહાર છે. આટલી પ્રકૃતિ છે, આ પ્રકૃતિ બંધ કરે છે, એના આ કસાયો છે, આ મંદ કસાય ને એ બધું એમ કે જ વ્યવહાર છે, બધું કચરો છે. મંદ કસાઈની વાતે માન્ય ન કરે, તપની વાતે માન્ય ન કરે, નિર્જરાની વાત માન્ય ન કરે. આ એકાંત દર્શનવાળાનું તો જબરજસ્ત અભિગમ હોય છે. આપણે શું કામ છે? આત્મા શુદ્ધ છે, એ મલિન થતો જ નથી, એને કર્મ સ્પર્શતું જ નથી, એ અચેદ્ય છે, એ અભેદ્ય છે. આ બધું છે પણ ક્યારે છે? કર્મ નથી ત્યારે. અને જ્યાં સુધી છે ત્યાં સુધી સતત કર્મનો બંધ એને થયા કરે છે. એક કર્મ ખપે ત્યાં બીજું આવીને લાગી જાય છે. આ રીતે કર્મનો પ્રવાહથી અનંત છે. એક કર્મ 70 કોડાકોડીથી આગળ સમયનું નથી, છતાં પણ આત્મા અનાદિ અનંત કાળથી કર્મના પ્રવાહથી જકડાયેલો છે. તો પ્રવાહથી સાતત્ય છે. આ સમજણ જ ન કરે, નથી જ કરવી એમ નક્કી. કારણ શું? એકાંત નિશ્ચય નહીંથી આગ્રહ પકડાઈ જાય એટલે આત્મા શુદ્ધ છે તો એને કાંઈ બંધ હોય નહીં. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માહી, વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની ત્યાં. એ મોહના આવેશથી વર્તે છે અને મોહથી બંધ થયા કરે છે. અને મોહ આપણે જોતો નથી એ મોક્ષની વાત કરે છે. પણ મોહને સમજ્યા વિના મોક્ષ થાય નહીં, મોહને ટાળ્યા વિના મોક્ષ થાય નહીં, કર્મથી રહિત થયા વિના કર્મ ટળે નહીં, મોક્ષ થાય નહીં. અને આ કર્મનો સંયોગ અનાદિથી છે, જડ ચેતન સંયોગ. આ ખાણ અનાદિ અનંત, કોઈને કરતા તેહનો ભાખે જીન ભગવંત. જીનેશ્વરોએ કેવળ જ્ઞાન થયા પછી એમની દેશનામાં આ ભાખ્યું છે. માટે આ વિકલ્પનો પ્રશ્ન નથી, આ આપણી ઈચ્છાનો પ્રશ્ન હવે નથી, આ સ્વચ્છંદનો પ્રશ્ન નથી, આ અહમનો પ્રશ્ન નથી, આ કોઈ શાસ્ત્રના ન્યાયનો પ્રશ્ન નથી, આ સર્વજ્ઞની વાણી છે. ત્વમેવ સત્યમ નિશંકમ જીણમંતે પવેયમ. ગણધરોએ જેમ ભગવાનને સાંભળ્યા અને પછી કહ્યું કે પ્રભુ આપ જે કહો છો તે જ સત્ય છે, નિશંક છે. જેમ જીનેશ્વર કહે છે તેમ જ વસ્તુનું સ્વરૂપ છે, એમ ગૌતમથી 11 ગણધરોને આ પ્રકારની પ્રતીતિ થઈ. એને જોયું કે હવે આમાં આપણો ક્યાંય વ્યક્તિગત બુદ્ધિનો ઉપયોગ આમાં કામ કરી શકે એમ નથી. તો તમેવ સત્યમ નિશંકમ, જ્યારે જીવની આ ભૂમિકા થાય કે જીનેશ્વરે જે કહ્યું છે તે સત્ય છે. જીનેશ્વર બધા દર્શનથી પર છે, એ સમય ચરણ છે, એ ચૈત્ય પુરુષ છે, એ શુદ્ધ ચેતના છે, એ બધી મલિનતાથી રહિત છે. અને એનું જ્ઞાન નિર્મળ છે. એના નિર્મળ જ્ઞાનમાં જે આવ્યું એ એને ઉપદેશ આપ્યો છે, જગતના કલ્યાણ માટે આપ્યો છે. એ તો વિતરાગ છે, એટલે એને કોઈ બીજો હેતુ છે નહીં. કરુણા સિવાય એની પાસે કોઈ છે નહીં. નિષ્કારણ કરુણા એ એમની ઓળખ છે. તો એમણે જે કહ્યું છે એમાં હવે નિસંદેહ. તો અહીંયા એ કહે છે કે આ જે કેવળ જ્ઞાન છે એ ભલે વિકલ્પ રહિત છે, વિકલ્પ રહિત શુદ્ધ જ્ઞાન છે, અને બાકીના જ્ઞાન એ વિકલ્પવાળા જ્ઞાન છે. છતાં કૃપાળુદેવ કહે છે કે એ કેવળ જ્ઞાન સુધીની દશા પામવાનો હેતુ થાય છે. શ્રુત જ્ઞાન એમાં મુખ્યપણે છે. શ્રુત જ્ઞાન વિના કેવળ જ્ઞાન થઈ નહીં શકે. માટે તમે શ્રુત જ્ઞાનનો નિષેધ કરશો તો એ ચાલી ન શકે. શ્રુત જ્ઞાન એ તો આધાર છે એમ એવી વાત કૃપાળુ દેવે અહીંયા સૌભાગભાઈને કીધી કે જોજો, ભૂલે ચૂકે પણ માત્ર એમ કે આપણે કેવળ જ્ઞાનની જ આરાધના કરવી, આપણે શું કામ બાકીના જ્ઞાનને મહત્વ આપવું? તો આ એકાંત છે. શાસ્ત્ર અભ્યાસમાં, અધ્યાત્મ જ્ઞાનના અભ્યાસની અંદર કેટલાક જીવોને આવી ભ્રાંતિ હોય છે, એકાંતમાં ચડી જાય છે. પછી એ એકાંત જ્ઞાનનો એકાંત હોય, એ એકાંત વ્યવહારનો એકાંત હોય, એ એકાંત વિધિનો એકાંત હોય, એકાંતમાં જાય છે. આ માર્ગ અનેકાંતિક છે, આ માર્ગ સ્યાદવાદ છે. અહીંયા વાત અપેક્ષિત છે. જે કંઈ કહેવામાં આવ્યું છે તે અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા કહે છે કે પાંચેય જ્ઞાન કીધા છે એ સર્વજ્ઞએ કીધા છે, અને શ્રુત જ્ઞાન છે એ અનંતા જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનના અનુભવના નિચોડ રૂપે મૂક્યા છે. એ કેવળ જ્ઞાનનું કારણ છે. એની ઉપેક્ષા કરશો તો કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, સીધે સીધું કેવળ જ્ઞાન ન થાય. અને કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર એ વાત મૂકી છે, એટલે આત્મસિદ્ધિનો એક પત્ર છે, એની વાત ત્યાં જરા આપણે ઉલ્લેખમાં લઈ લઈએ છીએ. કે એમાં જ કે આત્મસિદ્ધિમાં જે તમે ત્રણ સંકેત કીધા છે એના સ્વરૂપમાં કહ્યા છે કે કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી, કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી કયા ગુણસ્થાનકે કેવળ જ્ઞાન ઉપજે? 13માં. તો 12માં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, આટલી સાધકની વ્યવસ્થા છે, ચોથા ગુણસ્થાનકથી શરૂ કર્યું છે. તો 12માં ગુણસ્થાનકના છેલ્લા સમય, સમય તો આપણે હવે સમજી ગયા, એટલે ત્યાં સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે. સત્પુરુષના વચન એ શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન શું છે? સત્પુરુષોના વચનો છે. આ જે સત્પુરુષો શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એમના વચનો છે, એ શ્રુત જ્ઞાન છે. તો એના ઉપર એનો નિષેધ ન થઈ શકે. અર્થાત 12માં ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યંત શ્રુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા તે નિર્મળતા સંપૂર્ણતા પામીએ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રુત જ્ઞાનથી જ આ જીવની નિર્મળતા થાય. અને કૃપાળુ દેવે એ જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એમાં કહ્યું કે શાસ્ત્રો કયાશ વિશેષે જીવ કરવા નિર્મળો, નિર્મળ થવા માટે. માટે શ્રુત જ્ઞાનની અથવા અન્ય જ્ઞાનની એકાંત મતિથી, એકાંત દ્રષ્ટિથી નિષેધ કરવો નહીં. કારણ કે કેવળ જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. કેટલી સમ્યક દ્રષ્ટિ બંધાવી સૌભાગભાઈને. નહીં તો એ જીવો એકાંતમાં કેવા તણાઈ જાય. જીવનભર સુધી એ પુરુષાર્થ કર્યા કરે અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય. કૃપાળુ દેવે સાધકોને એના માર્ગને ટૂંકો કર્યો છે, એની સાધનાને પરિણામદાયી બનાવી છે, ફળદાયી બનાવી છે. બધા જ બધું જ કરીએ છીએ અને બધું જ કરવાનું છે, સરસ રીતે કરવાનું છે, પણ કેવી રીતે કરવું એની સમજણ આપણને કૃપાળુ દેવના બોધમાંથી મળે છે. તો એ અત્યારે પત્ર 745 અહીંયા પૂર્ણ થાય છે વિશેષ અવસરે. ઓમ.